phone thermal question number 6. 75 question થઈ ગયા છે. 76 ગુણની અધિકાર ચેપ્ટર, ગુણનો ચેપ્ટર ચાલે છે, તેમાં વ્યાખ્યા આવી હતી ગુણ કોને કહે છે. જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવામાં આવે છે. એમાં પહેલી વાત આપણે થઈ ગઈ કે પૂરા ભાગમાં એ શબ્દ આપણે ડિલીટ કરી નાખીએ તો શું દોષ આવે છે. હવે શું કહે છે, એ ગુણની વ્યાખ્યામાંથી કાળ અપેક્ષા બતાવનારા સર્વ હાલત ટાઈમ વાઇઝ જે શબ્દો છે એ કાળા જો નાખીએ તો શું એમાં દોષ આવે છે, એનો ઉત્તર આપે છે. કાળ અપેક્ષા એ દ્રવ્યમાં અનાદિ અનંત સર્વ હાલતોમાં રહે તે ગુણ એવી વ્યાખ્યા ન બને અને તેથી નીચે મુજબના દોષ આવે છે. પહેલું, ગુણ દ્રવ્યના અમુક કાળમાં રહે તેથી બાકીના કાળમાં દ્રવ્ય ગુણ રહિત થવાથી દ્રવ્યનો જ નાશ થઈ જાય. સપોઝ દ્રવ્યની અંદર ગુણ ક્યારેક આવે ને ક્યારેક ન આવે એવા માનનારા મતો છે જગતમાં. કેવા માને કે દ્રવ્ય ગુણ કહેવાય છે? આત્મા દ્રવ્ય કેવો હોય? નિર્ગુણ હોય. શું માને દ્રવ્ય કેવું હોય? ગુણ, ગુણ વગરનું હોય છે. એમાં ગુણ ભેગા થાય છે ને પછી રહે છે. જો એવું થતું હોત તો શું થાય? આત્મામાંથી જ્ઞાન ગુણ વયો જાય ત્યારે આત્મા કેવો રહે? ચેતન રહે, જળ રહે. આ શું ઓલા આપણું નેમ પ્લેટ હોય ને બારમાં, પછી નીચે શું લખ્યું હોય? ઇન આઉટ. એની જે રીતે ગુણ ઇન આઉટ થતા હશે, ક્યારેક ઇન થાય ને ક્યારેક આઉટ થાય, એવું થતું હશે તો આત્મા કેવો થઈ જાય? આત્મામાંથી સુખ ગુણ વયો જશે, શું થશે આત્માનું? પછી આપણા આનંદનું શું થશે? અને જો ગુણો નીકળી જાય તો ગુણોના સમૂહને દ્રવ્ય કહીએ છીએ, અને ગુણો જો નીકળી જાય તો દ્રવ્ય જ રહેતું નથી તો દ્રવ્યનો નાશ થઈ જાય. જગતમાં એવું કયું એલિમેન્ટ છે જેની અંદર એની કોઈ કેરેક્ટરિસ્ટિક્સ ન હોય? જો એનામાં ગુણ ન હોય તો એને બીજાથી જુદું કેમ પાડી શકીએ? આ સોનું છે ને, આ પિત્તળ છે ને, આ ચાંદી છે, આ લોખંડ છે, એમ કેમ ખબર પડે છે? એના નિયમ છે ને, કે સોનાને ઓળખવા માટેનો એક પર્ટિક્યુલર નિયમ છે કે જેનામાં શું છે, યલોનેસ હોય, જે કોઈ દી જંક ન પકડે. લોખંડ કેવું છે કે જે હંમેશા કાટ પકડે. એના નિયમ છે ને, એ નિયમ કેટલા ટાઈમને માટે છે? તો કાયમને માટે હોય તો એનો ગુણ પણ કાયમ એમાં રહેવો જોઈએ કે નહીં? જો સાકર ગળ્યું છે, એ નિયમ છે, એ નિયમ કેટલા ટાઈમને માટે છે? એમાં લખ્યું છે સબ્જેક્ટ ટુ, ગુણ એમાં હોય એવું લખ્યું છે ક્યાંય? એનો અર્થ શું છે? જો ગળપણ એ સાકરનો ગુણ છે તો ગુણ સાકરની અંદર સદાય રહેવો જોઈએ. ક્યારેક હોય ને ક્યારેક ન હોય એવું બની શકતું નથી. તો અને ગુણ વગરનું દ્રવ્ય તે નાશ પામી જાય. કોઈ કાળે જ ગુણની હયાતી સત્તા માનતા દ્રવ્યની સર્વ અવસ્થામાં વ્યાપક રહેવારૂપ ગુણની મર્યાદા ન રહે. તો દ્રવ્યના સર્વ હાલતોમાં ગુણ રહે છે એ વાત પણ રહેતી નથી. દરેક પર્યાય વખતે તે ગુણ તો હાજર હોય ને હોય જ. મતિ જ્ઞાન થાય, શ્રુત જ્ઞાન થાય, અવધિ જ્ઞાન થાય, મનોપર્ય જ્ઞાન થાય કે કેવળ જ્ઞાન થાય, જ્ઞાન ગુણ તો ત્યાં હાજર હોય છે. જ્ઞાન ગુણ ન હોય તો આવી પર્યાય ક્યાંથી થાય? માટે એ વાત તો ક્યારેય શક્ય નથી. માટે દ્રવ્યની અંદર ગુણ પૂરા ભાગમાં છે અને હંમેશા એની અંદર કાળ અપેક્ષા ટાઈમ વાઇઝ જોઈએ તો હંમેશા ગુણ તેમાં હોય છે. દ્રવ્ય અને ગુણનું ક્ષેત્ર કેવું છે? સરખું છે કે એક જ છે? બરોબર છે ને? હવે સરખા કરતા એક જ છે અને એનો ટાઈમ વાઇઝ જોઈએ તો જ્યાં જ્યાં દ્રવ્ય ત્યાં ત્યાં ગુણ અને જ્યાં જ્યાં ગુણ ત્યાં ત્યાં દ્રવ્ય બે હંમેશા સાથે હોય છે. હવે આપણે એના આગળ વધીએ. 77 ગુણોના કેટલા પ્રકાર છે? આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી લીધું હતું કદાચ ભૂલાઈ ગયું હોય તો. પહેલો જ ક્વેશ્ચન કયો હતો? વિશ્વ કોને કહે છે? બરોબર, ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? એનો શું આન્સર આવ્યો હતો? વિશ્વ કોને કહે છે? જાતિ અપેક્ષાએ 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. પછી દ્રવ્યની ડેફિનેશન આવી હતી ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. પછી આપણે દ્રવ્યના ડિવિઝન લીધા હતા. કેટલા ડિવિઝન છે? क्या क्या छे? जीव, अजीव, धर्म, बराबर छे। तो सात थसे तो केम केम न हो, एमा फरक शू छे? पूतगल कहे के हाँ तो अजीव एक पर्टिक्युलर कोई द्रव्य नहीं, तो केवल इसे कलेक्टिव नाउन छे, इसे पर्टिक्युलर एक द्रव्य नु नाम नहीं। एक द्रव्य नु नाम तो पूतगल छे, धर्मास्ति अधर्मास्ति आकाश ने काल छ जाति के, एम अपने दरेक नी डेफिनेशन थोड़ी सीख्या था। जेनामा ज्ञान दर्शन होय तेने जीव कहीए, जेनामा स्पर्श रस गंध वर्ण होय तेने पूतगल कहीए छे। पूतगल भेगा थवुं ने छूटा थवुं, पछी धर्मास्तिकायमां शुं लीधुं तुं? जे गति करवाम जीव ने पूतगल गति करे एमां जे निमित्त बने तेने धर्मास्तिकाय कहीए छे। अधर्मास्तिकाय गति पूर्वक स्थिति थाय तेमां जे निमित्त तेने अधर्मास्तिकाय। आकाश द्रव्य अवगाहन अने काळ द्रव्य परिणमन मां। पछी दरेक द्रव्य में आपणे डिविजन जोया था, जीव में केटला डिविजन छे? संसारी ने सिद्ध, पूतगलना परमाणु ने स्कंद, धर्मास्तिकायना इतना नंबर एक छे, एना संख्या बे छे ने, एना डिविजन केटला छे धर्मास्तिकायना? एक गति रूप ने एक स्थिति रूप, एक ज छे। पछी अधर्मास्तिकाय आकाश लोकाकाश अने अलोकाकाश अने काळमां निश्चय अने व्यवहार। हवे एना उपरथी हवे आपणे गुण उपर आवीए के दरेक द्रव्यनी अंदर गुणो छे। आ थोड़ुक रिविजन थई जाय भूलाय नहीं। गुणो द्रव्यनी अंदर रहेला छे, तो गुणो केटला प्रकारना छे? गुणोना प्रकार केटला छे? क्या क्या छे? सरस, लॉजिकली कही सको केवी रीते आ बे होई सके? आ तो सीखिए तो छे, पण कई लॉजिकली क्यों तो मानवामां आवे? जनरल अने पर्टिक्युलर तो आपणे सीख्या, पण लॉजिकली कोई प्रूव करी सके के दरेक द्रव्यनी अंदर सामान्य अने विशेष होवा ज जोईए? कारण के छ डिविजन पहले शू प्रूव करे छे के दरेक द्रव्य वच्चे कई अनसिमिलारिटी पण छे, नहीं तो जुदा छ न पड़े। बराबर छे? आज तमे इंडिया में जाओ छो के भाई आटला बधा स्टेट नी बधुं शा माटे के एवरीबडी हेज ओन लैंग्वेज ओन कस्टम्स, तो आटला बधा डिविजन पड़े छे ने। वाय दिस कॉल गुजराती, वाय इज कॉल बेंगाली, वाय इज कॉल महाराष्ट्रीयन? दरेकनी पोतानी भाषा शैली। एम एक द्रव्य थी बीजू द्रव्य जयरे जुदू पड़े छे, इट मीन्स कंक अनसिमिलारिटी छे। तो अनसिमिलारिटी ने जे बतावे छे तेनु नाम विशेष गुण कहे छे। अने दरेक द्रव्य में कंक सिमिलारिटी छे के नथी? कई छे सिमिलारिटी? के दरेक द्रव्य छे तो एक्जिस्टन्स अपेक्षाए तो दरेक इक्वल छे, दरेक में परिणमन थाय छे। काळ द्रव्यने कारणे आव्युं के नहीं परिणमन? तो परिणमन पण एक सिमिलारिटी छे, दरेक द्रव्यने पर्याय होय छे। तो जे सिमिलारिटी देखाडनारा जे गुणो छे तेने आपणे शुं कहीए छे? सामान्य गुण के कॉमन। अने जे जे एकबीजाथी जुदा पड़ावनार डिफरन्शिएट देखाडनारा जे गुणो छे तेने आपणे शुं कहीए छे? सिम्पली नक्की थई शके छे ने? भले कोई एक महाराष्ट्रन छे, कोई गुजराती छे, कोई तामिल छे, कोई तेलुगु छे, पण ए दरेकनी भाषाथी एकबीजाथी जुदा पड़े छे, पण बधा एक इंडियन तरीके तो केवा छे? कॉमन छे। एक ह्यूमन तरीके तो सरखा छे, बधे बे आंख बे कान के एमां कांई जुदू पड़े छे? तो सिमिलारिटी पण छे अने अनसिमिलारिटी बे वात छे। तो जे सिमिलारिटी देखाडनारा गुणो छे तेने आपणे शुं कहीए छे? सामान्य गुण कहे छे। अने जे जुदा देखाडनारा छे ते गुणने आपणे विशेष गुण कहीए छे। लॉजिकली आ बधुं ज आपणने ख्याल में आवी सके एम छे। तो हवे एनी व्याख्या करिए। व्याख्या तो થઈ ગઈ, આવડી ગઈ બધાને. 78 સામાન્ય ગુણ કોને કહે છે? જે સર્વ દ્રવ્યમાં હોય તેને સામાન્ય ગુણ, કોમન. એલ્જેબ્રામાં આપણે કહીએ ને એ બી એ સી એડી, તો એ ઇઝ કોમન. એવી રીતે છે છ દ્રવ્યોમાં કોમન જે ગુણો હોય છે તેને આપણે સામાન્ય ગુણ કહે છે. જે સર્વ દ્રવ્યમાં, છ દ્રવ્યમાં ન હોય એવો સામાન્ય ગુણ કયો છે? સામાન્ય ગુણ કહો ને પછી ન હોય એમ પ્રશ્ન જ ન બને કે સામાન્ય ગુણ કહેતા છ દ્રવ્યમાં હોય છે. એટલે છ દ્રવ્યમાં ન હોય એવો કોઈ સામાન્ય ગુણ, પણ છ દ્રવ્યમાં ન હોય એવો વિશેષ ગુણ કયો? ચાલો ચાલવા પહેલા થોડું પૂછી લઈએ. છ દ્રવ્યમાં ન હોય એવો વિશેષ ગુણ કયો? છ દ્રવ્યમાં ન હોય તો પછી ગુણ જ ક્યાંથી કહેવાય? પણ પેલા જો કોઈ દ્રવ્યની અંદર ન જ હોય તો એનું નામ, કારણ કે ગુણ કોનું કહેવાય છે? કે દ્રવ્યમાં હોય તેનું નામ ગુણ છે. દ્રવ્યમાં ન જ હોય એનું નામ ગુણ જ નથી, પછી સામાન્ય કે વિશેષ એવો પ્રશ્ન જ નથી. માટે છ દ્રવ્યમાં સામાન્ય ગુણ છે અને છ દ્રવ્યમાં વિશેષ ગુણ પણ છે. સંખ્યા કોની વધારે, સામાન્ય ગુણની કે વિશેષ ગુણની? સંખ્યા કોની વધારે? બે અનંત તો બે છે, પણ કોણ વધારે? બે સરખા, બે અનંતા અનંત છે, એમાં કોઈ વધારે કોઈ ઓછું નથી. સામાન્ય ગુણ પણ અનંત છે, વિશેષ ગુણ પણ દરેક દ્રવ્યની. હા, જુદા જુદા છે. જીવમાં જ્ઞાન દર્શન આદિ હોય, પૂતગલમાં સ્પર્શ રસ, પણ દરેકમાં જેટલા સામાન્ય એટલા જ વિશેષ, અનંતા અનંત બે હોય છે. તો સામાન્યની વ્યાખ્યા કરી, હવે વિશેષ ગુણ કોને કહે છે? જે બધા દ્રવ્યોમાં ન હોય પણ, જો આ ઇમ્પોર્ટન્ટ છે, બધા દ્રવ્યોમાં ન હોય પણ પોતપોતામાં તો પાછો હોય જ. એવો કોઈ ગુણ જગતમાં નથી જે દ્રવ્યમાં ન હોય. છે એવો કોઈ ગુણ ખ્યાલમાં હોય તો કહેજો કોઈનામાં, કે કોઈ દ્રવ્યમાં ન હોય. તો છ દ્રવ્યમાં નથી, બધા દ્રવ્યમાં નથી, પણ પોતપોતાના દ્રવ્યમાં ખાસપણે પર્ટિક્યુલરપણે હોય તેને વિશેષ ગુણ કહેવામાં આવે છે. આ આપણે ગુણની વ્યાખ્યામાંથી એના બે ફેક્ટર પડ્યા, સામાન્ય અને વિશેષ. છ દ્રવ્યમાં જે જોવા મળે તેનું નામ સામાન્ય, અને પોતપોતાના દ્રવ્યમાં જોવા મળે તેનું નામ વિશેષ ગુણ કહેવામાં આવે. 80મો પ્રશ્ન. હવે આ તો કોઈ વાંચ્યા વગર આવડવા જોઈએ. સામાન્ય ગુણોનું ક્ષેત્ર એરિયા મોટો કે વિશેષ ગુણોનો એરિયા મોટો? એરિયા કોનો મોટો? સરખો છે, એક જ છે. ફરીથી, સરખો કરતા વધારે શા માટે બેનો એક જ છે? એના પૂરા ભાગમાં તો સામાન્ય ગુણ રહે છે, વિશેષ ગુણ થોડી રહે છે. પૂરા ભાગમાં કયો ગુણ રહે, સામાન્ય રહે કે વિશેષ રહે? દ્રવ્યના પૂરા ભાગમાં કયો ગુણ રહે? કોઈ પણ ગુણ હો, સામાન્ય કે વિશેષ એનાથી કોઈ ફરક પડતો? સામાન્ય કે વિશેષ, કોઈ પણ ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે, માટે એનું કોઈ ક્ષેત્ર નાનું કે મોટું હોતું નથી. દરેક દ્રવ્યમાં સામાન્ય વિશેષ ગુણોનું ક્ષેત્ર સરખું જ હોય છે, એક જ હોય છે. કેમ કે ગુણનું લક્ષણ બતાવ્યું તેમાં કહ્યું હતું કે ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં રહે છે, સામાન્ય હો કે વિશેષ હો. 81મો, સામાન્ય અને વિશેષ ગુણમાં પ્રથમ કોણ ને પછી કોણ? દ્રવ્યમાં પહેલા કયો ગુણ હતો, સામાન્ય હતો કે વિશેષ હતો? બે સાથે જ ભેગા થયા અંદરમાં. હા, ફરીથી, પહેલેથી સાથે જ છે, પહેલેથી સાથે છે કે અનાદિથી સાથે? કાંઈ વાંધો નહીં, આ આપણને વધારે ખ્યાલ આવે. ભાવના તો દરેકને કહેવાનું થઈ જ હોય, કદાચ શબ્દ ન હોય, પણ અનાદિ એકવાર કહેવું ને પછી પહેલેથી, એ બે વાત ન ચાલે. અનાદિથી બે સાથે છે, બે સાથે છે એટલું જ નહીં, પહેલાથી સાથે છે એમ પણ નહીં, પણ અનાદિથી બે બંને સાથે અનાદિના છે, પેલા કે પછી કોઈ હોતું નથી. પછી 82 મુ એક દ્રવ્યમાનના દરેક ગુણને જુદા સા આધારે જાણશો. એક દ્રવ્યની અંદર અનંત ગુણો છે એમ કેમ ખબર પડશે? એક દ્રવ્યમાં દરેક ગુણને જુદા, એકબીજાથી જુદા સા આધારે લક્ષણ, કોના લક્ષણથી? દરેક ગુણના લક્ષણથી. જ્ઞાનનું લક્ષણ જાણવું છે, શ્રદ્ધાનું પ્રતીતિ છે, ચારિત્રનું સ્થિરતા. અનંત ગુણો એક જ દ્રવ્યમાં એક જ સાથે એક જ જગ્યાએ હોવા છતાં દરેકનું લક્ષણ જુદું જુદું છે, એવું બની શકે કે નહીં? આપણે શરીર છે, શરીરમાં એના પાર્ટસનો વિચાર કરીએ, આંખ છે, કાન છે, બધું, હાથ પગ બધા જ છે, બોડીના જ એક પાર્ટ છે, અને દરેકનું ફંક્શન છતાં જુદું જુદું છે કે ને? આંખનું જોવાનું છે, કાનનું સાંભળવાનું, તે એક જ પદાર્થમાં હોવા છતાં દરેક જુદું જુદું કામ કરે છે. કારની અંદર કેટલા પાર્ટસ હોય છે? દરેકનું એક જ કામ હોય છે કે દરેકનું પોતપોતાનું કામ હોય છે? કે ભાઈ સ્પીડનું પણ હોઈ શકે ને, એને બ્રેક આપવાનું પણ હોઈ શકે ને, સ્પાર્ક લગે હોય ને, ઓઇલ પણ હોય ને, પેટ્રોલ હોય ને, બધું જ હોય. એમાં કયો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે? દરેક પોતપોતાની, એમ દ્રવ્યની અંદર અનંત ગુણો છે, દરેક પોતાની હૈયાતીથી ઇમ્પોર્ટન્ટ છે. કોઈને એક ગુણ વગર બીજા ગુણ વગર ચાલી શકે નહીં. અસ્તિત્વ ગુણનો શું વાંધો છે? અસ્તિત્વ ન હોય તો વસ્તુ જ ન રહે, પદાર્થ જ ન રહે, પણ કાંઈ ને તો વાંધો નહીં. વસ્તુત્વ ગુણ ન હોય તો ચાલશે ને આપણને? તો પર્યાય જ નહીં હોય, એટલે દરેક આગળ આવશે. એટલે દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરે છે, એનાથી એક ગુણથી બીજા ગુણને આપણે જુદો પાડી શકીએ છીએ. કઈ અપેક્ષાએથી દ્રવ્યથી ગુણો જુદા ના પડે, સેપરેટ ના કરી શકીએ? દ્રવ્યને ગુણને કઈ અપેક્ષાથી જુદા ના કરી શકીએ? ક્ષેત્રથી. ક્યારે પણ ગુણનું ક્ષેત્ર જુદું થઈ જાય અને દ્રવ્યનું ક્ષેત્ર જુદું થઈ જાય એવું ક્યારેય બની શકતું નથી. બેના લક્ષણ જુદા હોઈ શકે, બેની સંખ્યા જુદી છે, પણ ક્ષેત્ર જુદું નથી. દ્રવ્યનું લક્ષણ શું છે? જીવ દ્રવ્યનું શું લક્ષણ છે? અનંતા ગુણો, અનંત ગુણો જે છે બધું જ જીવનું લક્ષણ છે, પણ જ્ઞાનનું લક્ષણ તો ખાલી જાણવું જ છે. જીવનું લક્ષણ જાણવું પણ છે, સુખ પણ છે, શ્રદ્ધા પણ છે, ચારિત્ર પણ, પણ એક એક ગુણનું તો એક એક લક્ષણ છે. તો લક્ષણથી જુદું પડે છે, સંખ્યાથી જુદું પડે, દ્રવ્ય એક ને ગુણ અનંત, પણ ક્ષેત્રથી ક્યારેય એ જુદા પડી શકતા નથી. પ્રદેશ અપેક્ષા એ જુદા ન પડે, કેમ કે દ્રવ્ય અને ગુણોનું ક્ષેત્ર. જો શું શબ્દ લખ્યું છે? સરખું લખ્યું છે કે એક જ લખ્યું છે? એક જ છે. દરેક દ્રવ્યના ગુણોના પ્રદેશ જુદા જુદા માનવામાં આવે તો શું દોષ આવે? દ્રવ્યનું ક્ષેત્ર જુદું અને ગુણનું જુદું જો માનવામાં આવે શું થાય? તો જેટલા ગુણ એટલા નવા દ્રવ્ય ઉત્પન્ન થઈ જશે. એમ માનવામાં આવે તો દ્રવ્યના આશરે ગુણો ન રહે દ્રવ્યની અંદર, અને જેટલા ગુણ છે તેટલા અલગ અલગ દ્રવ્યો થઈ જાય. જેવી રીતે કહીએ ને, ઇન્ડિયામાં એક એક સ્ટેટ બધા છે, એ જો સેન્ટર સાથે એટેચ ન હોય તો શું થઈ જાય? એક એક સ્ટેટ નવી નવી કન્ટ્રી થઈ જશે, બધા રિપબ્લિક થઈ જાય ને. તો ઇન્ડિયાને શું કહીએ છે? યુનિયન છે. દરેકના સ્ટેટનું કેવું છે? યુનિયન છે. એ એકબીજાનું જો સેપરેશન કરી નાખે તો શું થાય? એક સ્ટેટ નવો કન્ટ્રી થઈ જશે. એમ દ્રવ્યની અંદર ગુણો રહેલા છે, એ જો ક્ષેત્રથી જુદા પડી જશે તો શું થશે? દરેક ગુણ નવું નવું દ્રવ્ય થઈ જશે. તો આ તથા દ્રવ્યનો આ ગુણ છે એવી મર્યાદા નહીં રહે. હવે ગુજરાત સ્ટેટ ઇન્ડિયાથી જુદું પડે, પછી કોનો સ્ટેટ છે એ કઈ ન રહે. એમ આત્માથી જ્ઞાન ગુણ જુદો પડી ગયો તો જ્ઞાન ગુણ આત્માનો છે એવું પણ સાથે રહેશે નહીં, એટલે એવું તો ક્યારેય બનતું નથી. 85મો બહુ સહેલા પ્રશ્નો બધા છે, કોઈને પ્રશ્ન હજી વચ્ચે રહેતા હોય તો પૂછવાની છૂટ છે. ગુણની વ્યાખ્યામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ કેવી રીતે આવે છે? આ એક બહુ મહત્વની વાત છે. જૈન દર્શનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચાર વસ્તુ, કોઈ પણ એક વસ્તુને તમારે ટોટલી ડિફાઈન કરવી હોય, વ્યાખ્યા કરવી હોય તો ચાર પ્રકારે તો વ્યાખ્યા કરવી જ પડશે. શ્રીમદજીએ પણ એક વ્યક્તિને, આઈ થિંક સૂર્યરામ ત્રિપાઠી હતા એક વેદાંતના, એને શ્રીમદજીએ લખ્યું હતું કે એક પદાર્થ તમે જુઓ, એ પદાર્થ છે કેતા તમારે એનું પૂરું વર્ણન નથી આવતું. એ પદાર્થ છે કેતા નહીં આવે, એનો કેટલો એરિયા છે એટલો કેતા પણ વર્ણન નહીં આવે, એ કેવા સ્ટેટમાં છે એટલાથી પણ નહીં થાય. એને વસ્તુ તરીકે, ક્ષેત્ર તરીકે, કાળ તરીકે અને ભાવ તરીકે જયારે વર્ણન કરશું ત્યારે એની પૂરી વ્યાખ્યા થઈ શકશે. જેને દ્રવ્ય આપણે શું કહીએ છીએ, ચતુષ્ટય, એને આપણે શું કહીએ છીએ, ફરક આમાં શું છે, સ્વચતુષ્ટય ને અનંત ચતુષ્ટયમાં શું ફરક છે? સ્વચતુષ્ટય અને અનંત ચતુષ્ટયમાં શું ફરક છે? સ્વચતુષ્ટય કોઈ પણ દ્રવ્યને લાગુ પડે છે અને અનંત ચતુષ્ટય જયારે કેવળ જ્ઞાન દશા પ્રગટ થાય છે ત્યારે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ ને અનંત વીર્ય પ્રગટે તેને અનંત ચતુષ્ટય. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ બહુ સુંદર લોજિકલી વાત છે. કોઈ એક પદાર્થ દેખાડો મને કે જે વસ્તુ રૂપે ન હોય, એનો કોઈને કોઈ ક્ષેત્ર એરિયા ન હોય, એનું કોઈને કોઈ કાળ, એની કોઈને કોઈ પર્યાય અથવા એનું ટાઈમ ડ્યુરેશન બે એમાં લેવું લઈ શકો છો, એની કોઈને કોઈ ફોર્મમાં ન હોય એનો ટાઈમ ડ્યુરેશન અને એનો કોઈ કેરેક્ટરિસ્ટિક ભાવ એટલે ગુણ ન હોય. કોઈ પણ જગતમાં એવો પદાર્થ છે કે જેમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ ચારમાંથી એક વસ્તુ ન હોય? દરેક પદાર્થ છે તો તે વસ્તુ છે અને વસ્તુ છે તો તે કોઈ ને કોઈ જગ્યા તો રોકે જ છે. હવે પણ કે છે ને, હવા પણ જગ્યા રોકે છે કે નહીં? જૈન દર્શન પહેલેથી જ કહે છે કોઈ પણ પદાર્થ જગ્યા રૂપી હો કે અરૂપી એનાથી કઈ ફરક પડતો નથી, જગ્યા તો રોકે છે. જગ્યા રોકે છે ક્ષેત્ર તેને આપણે કહીએ છીએ અને કાળ એની કોઈને કોઈ પર્યાય હોય છે અથવા એનો સમય હોય છે, અનાદિની છે અને અનંત કાળ રહે છે અને દરેકમાં ગુણ હોય છે. તો આપણે જે ગુણની વ્યાખ્યા શીખી એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ દેખાડનારા શબ્દો ક્યાં છે એ આમાં પ્રશ્ન પૂછ્યો છે. તો દ્રવ્યની વ્યાખ્યા શું છે ફરીથી લઈએ, જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ હાલતોમાં રહે તેને ગુણ કહેવામાં આવે. તો દ્રવ્ય ના એ શબ્દ શું દેખાડે છે? દ્રવ્ય, કારણ કે ગુણો ક્યાં રહેલા છે? દ્રવ્ય ના એ દ્રવ્ય શબ્દ. પૂરા ભાગમાં એ શું દેખાડ્યું? ક્ષેત્ર દેખાડ્યું કે દ્રવ્યના કેટલા ભાગમાં, કેટલા એરિયામાં ગુણ રહે છે? તો કે પૂરામાં. અને સર્વ હાલત એ શું દેખાડે છે? કાળ દેખાડે કે હંમેશા અથવા કોઈ પણ પર્યાયમાં, ટાઈમ વાઇઝ કહો અથવા કોઈ પણ પર્યાય, શુદ્ધ પર્યાય હો, અશુદ્ધ પર્યાય હો, ગમે તે પર્યાયમાં એનો ગુણ તો તેમાં હોય છે. અને ભાવને ગુણ છે તેને ભાવ કહેવાય, ભાવ કહો કે ગુણ કહો. આ રીતે એક વ્યાખ્યામાં દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ ઉતરી શકે. હવે દ્રવ્ય અને ગુણમાં એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની કમ્પેરિઝન કરવી છે. જેવી રીતે જીવ હોય તો જીવ દ્રવ્ય એ દ્રવ્ય છે અને જ્ઞાન ગુણનું દ્રવ્ય પણ એ જ છે. દ્રવ્ય એક છે, ક્ષેત્ર પણ એ જ છે અને કાળ પણ, કારણ કે અનાદિ અનંત છે ને. જીવનું દ્રવ્ય પણ દ્રવ્ય છે અને જ્ઞાન ગુણનું દ્રવ્ય પણ જીવ જ છે. એટલે દ્રવ્ય એક છે, ક્ષેત્ર પણ એક જ, જ્યાં જીવ દ્રવ્ય છે ત્યાં જ જ્ઞાન ગુણ છે અને કાળ પણ બેનો અનાદિ અનંત છે. પણ ભાવમાં ફરક છે. ભાવમાં શું ફરક છે? જ્ઞાન કહેતા એક ગુણ આવે છે અને દ્રવ્ય કહેતા અનંત ગુણ આવે છે. તો દ્રવ્ય અને ગુણના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ સરખા છે પણ તેના ભાવમાં ફરક. ભાવ કહેતા જ્ઞાન ગુણ કહેતા એક જ ગુણ આવે, શ્રદ્ધા કહેતા એક જ ગુણ આવે અને જીવ કહેતા અનંત, દ્રવ્ય કહેતા અનંત ગુણ આવે છે. પછી 87મો, દ્રવ્ય અને ગુણોમાં સંજ્ઞા, સંજ્ઞા એટલે નામ, સંખ્યા, સંખ્યા એટલે નંબર્સ અને લક્ષણની અપેક્ષાએ ભેદ બતાવો. લક્ષણ એટલે ચિહ્ન, સિમ્બોલ, સાઇન, સાઇન. તો એમાં ફરક શું છે કે સંજ્ઞા બંનેના નામમાં ભેદ છે. દ્રવ્યનું નામ શું છે? જીવ છે અથવા પૂતગલ છે. ગુણનું નામ શું છે? ગુણનું નામ તો જ્ઞાન છે. કોઈ ગુણનું નામ જીવ છે, કોઈ ગુણનું નામ પૂતગલ છે, તો નામ ફરક પડે છે. કે જીવ દ્રવ્યનું નામ જીવ હોઈ શકે, પૂતગલ હોઈ શકે, પણ ગુણનું નામ તો શું છે? જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર અથવા સ્પર્શ રસ ગંધ. તો નામથી ફરક પડે છે. પછી સંખ્યા, સંખ્યામાં શું ફરક છે? દ્રવ્ય એક રૂપે દેખાય અને ગુણો અનંત છે, તો સંખ્યામાં ફરક છે. કે જીવ દ્રવ્ય કહેતા એક દ્રવ્ય આત્મા આવે છે અને એમાં ગુણો તો અનંત, માટે સંખ્યામાં ફરક છે. અને લક્ષણ કે ગુણોનો સમૂહ તે દ્રવ્ય, એ દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્ય કહેતા એના અનંત ગુણોનો સમૂહ આવે છે અને જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ હાલતોમાં રહે તે ગુણ, એ ગુણનું લક્ષણ છે. એની વ્યાખ્યા, એની ડેફિનેશન, એની સાઇન શું છે? કે અનંત ગુણોનું એકત્વ હોય તેને દ્રવ્ય કહેવાય અને જે દ્રવ્યના પૂરા ભાગમાં અને સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહેવાય. આ રીતે બેનું લક્ષણ પણ જુદું છે. દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા શું છે? કે દરેક ગુણ પોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં નિરંતર પોતાનું જ કાર્ય કરે છે. બે વાત આમાં ખ્યાલ રાખવાની. દરેક ગુણ આત્મામાં જેટલા ગુણો છે અથવા કોઈ પણ દ્રવ્યની અંદર ગુણો હોય એમાંથી કેટલા કામ કરે છે, કેટલા આઉટ ઓફ ઓર્ડર થઈ જાય? બધા જ દરેક ગુણ પછી પોતાના સ્વદ્રવ્યના ક્ષેત્રમાં આપણું કાર્ય કરવાની લિમિટેશન કેટલી છે? પોતાના ક્ષેત્રમાં, પોતાના ક્ષેત્રને છોડીને બીજા દ્રવ્યના ક્ષેત્રમાં ક્યારેય પણ ગુણ જાતો નથી, કાર્ય કરતો નથી. અને જગતમાં જો બીજાના ક્ષેત્રમાં જાય તો શું થાય? ઝઘડો થયા વગર રહે જ નહીં કોઈ પણ બાબતમાં. પોતાના લિમિટેશનની બહાર જાય, એરિયાની બહાર જાય તો ઝઘડો, કોની વચ્ચે ઝઘડો થઈ શકે છે? બે દેશ વચ્ચે પણ થઈ શકે ને બે નેબર્સ વચ્ચે પણ થઈ શકે. પોતાની મર્યાદામાં રહે એ જગતની અંદર સુંદર છે. ત્રીજી ગાથામાં આવે છે ને, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તેથી બને વિખવાદની બંધન કથા એક. દરેક પોતાના ક્ષેત્રમાં રહે તો ક્યાંય ઝઘડો થતો નથી. એમ દરેક ગુણ પોતાના ક્ષેત્રમાં પાછું ક્યારે કામ કરે છે? નિરંતર પોતાનું જ કાર્ય કરે છે, બીજાનું કાર્ય કરતો. જ્ઞાન ગુણ પૂતગલનું તો કામ ન કરે, પણ જ્ઞાન ગુણ શ્રદ્ધાનું પણ કામ ન કરે. દરેક ગુણ પોતાના ક્ષેત્રમાં રહીને લોકાલોકને જાણવા માટે જ્ઞાને ક્યાં જવું પડે? કેટલા દૂર સુધી જાણવું પડે? દૂર સુધી તો જવું પડે ને જ્ઞાનને. તો એવું બની શકે ક્યારે પોતાના ક્ષેત્રમાં રહીને જ્ઞાન થઈ શકે? બને છે. ક્યારે બને છે? ઝાડને જાણવા માટે આંખે કાંઈ ન્યા જવાની કાંઈ જરૂર? અને ઝાડ આટલું મોટું હોય તો આંખે કાંઈ એટલું મોટું થવાની? કેવું જરે આટલી નાની આંખમાં શું જણાય? હવે આટલું મોટું ઝાડ જણાય? તો પોતાના ક્ષેત્રમાં રહીને જ્ઞાન કે કોઈ પણ ગુણો પોતાના, એક તો દરેક ગુણ પોતાના ક્ષેત્રમાં અને કોનું કામ કરે છે? પોતાનું જ નિરંતર કાર્ય કરે છે. આટલું એક સમજે ને તોય ઘણા રાગ દ્વેષ ઘટી જાય. કોનું કામ કરીએ છીએ આપણે? હું કરું હું કરું એ જ અજ્ઞાન છે. સકટનો ભાર જેમ સ્વાન તણ. બિચારો એ તો એક ગાડા નીચે હશે ને આપણે કેટલા ગાડા નીચે ફરીએ છીએ? અનંત કરતા બુદ્ધિ લઈને ફરીએ છીએ આ કરો, અને હજી એને મમતા ઓછી નથી. તમારે હજી બીજું કામ હોય તો મને આપજો. આટલી બધી કરતા બુદ્ધિ તો કરવી છે ને હજી પણ એને એનું દુઃખ થતું નથી. આકુતા હજી બીજું કામ કરવા તૈયાર થાય છે. અહીંયા કે છે હું મારા ક્ષેત્રની મર્યાદામાં રહું છું, એટલો એક વિચાર કરે તો જગતનું કર્તૃત્વ છૂટે. કદી પરનું કે જો બીજા ગુણનું, પરનું તો ક્યાંય પણ બીજા ગુણનું કાર્ય કરે પણ ને, એ દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા લિમિટેશન દરેકમાં હોય છે ને. ભાઈ તમને આટલી લિમિટેશન છે, તમારે આમાં રહીને વિધિન ધ લિમિટ કામ કરવાનું. એમ દરેક ગુણ પોતાના કાર્યની ક્ષેત્રની અંદર પોતાનું જ કરે, બીજા ગુણનું પણ ન કરે તો પરનું કરે એ વાત તો છે જ નહીં. આ પ્રશ્ન તો આપણે એવું થઈ ગયો છે, નૈવ્યાસીમો એવું કયું દ્રવ્ય છે જેમાં સામાન્ય ગુણ ન હોય? છ દ્રવ્યમાંથી એવું કયું દ્રવ્ય છે? એક નથી, હશે તો ખરું ને? એવું હોય તો શું વાંધો આવે? તો એને સામાન્ય ગુણ જ ન કહે, દ્રવ્ય નહીં. જો કદાચ એક દ્રવ્યની અંદર એ ગુણ ન હોય તો તેને આપણે સામાન્ય ગુણ જ ન કહી શકીએ. એવું કોઈ દ્રવ્ય હોય નહીં, કેમ કે દરેક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ બે પ્રકારના હોય છે. દ્રવ્યમાં સામાન્ય ગુણ ન હોય તો શું દોષ આવે, અને વિશેષ ગુણ ન હોય તો શું દોષ આવે? આપણે આ પૂરો કરી લઈએ, કારણ કે કાલથી પછી સામાન્ય ગુણ આપણે લેશું. જો સામાન્ય ગુણ ન હોય તો દ્રવ્ય પણું જ ન રહે, દ્રવ્યનું અસ્તિત્વ જ ન રહે, દ્રવ્ય પણું જ, કારણ કે દ્રવ્ય છે તો ખરા ને છે, તો સામાન્ય ગુણ નીકળી જાય તો છે પણું નીકળી જાય, અને વિશેષ ગુણ ન હોય તો એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું જાણી શકાય નહીં, જુદું પડે નહીં, અર્થાત કોઈ દ્રવ્ય પરદ્રવ્યથી જુદું ઓળખી શકાય નહીં. માટે એક દ્રવ્યથી બીજા દ્રવ્ય જુદા છે એવો વિશેષ ગુણ પણ છે, અને દરેક દ્રવ્યમાં સરખાપણું છે એવા સામાન્ય ગુણ પણ રહેલા છે. આવા અનંત ગુણોથી ભરેલું એક દ્રવ્ય છે. એવા અનંત દ્રવ્યો જાતિ અપેક્ષાએ છ, સંખ્યા અપેક્ષાએ અનંત, એનું ભરેલું કોણ છે? વિશ્વ છે. વિશ્વથી આપણે શરૂઆત કરી હતી કે વિશ્વની અંદર અનંત દ્રવ્યો જાતિ અપેક્ષાએ છ, એક એક દ્રવ્ય એની અંદર અનંત ગુણ છે, એમાં સામાન્ય ગુણ પણ છે અને વિશેષ ગુણ પણ છે. હવે સામાન્ય ગુણ કેટલા છે, ક્યાં ક્યાં છે તેની વાત આગળ આપણે પ્રશ્ન છે 33 પેજ નંબર ક્વેશ્ચન નંબર 91 કાલ આપણે લીધું હતું. સામાન્ય ગુણો કેટલા છે? સામાન્ય ગુણ કેટલા છે? સામાન્ય છ. સામાન્ય ગુણ કેટલા છે? મેઇન છ છે. તો બીજા કેવા છે? સબસિડરી છે ને, તો કેવા છે? વાણીમાં આવી છે એવું નથી, પણ આપણે એને મુખ્યતાથી છ ને વર્ણ, બાકી બધા ઇક્વલ જ સરખા છે. મુખ્ય છે કઈ નહીં, જ્યાં મેઇન છે ને ઓલા બધા થોડા ગૌણ છે, ઓલા શું કે ગૌણ ને શું કે અનઇમ્પોર્ટન્ટ છે કે અથવા એવા નથી. અનંત જ, દરેક દ્રવ્યની અંદર સામાન્ય ગુણ અનંત હોય છે, પણ એ અનંતને વર્ણવા તો અશક્ય હોવાથી એમાંથી છ ગુણનું વર્ણન આપણને કરવામાં આવે. બાકી જીવમાં કે પૂતગલમાં જે ગુણો છે એમાંથી ઇમ્પોર્ટન્ટ કેટલા ગુણો છે? બધા જ ઇમ્પોર્ટન્ટ છે, એમાં ઇમ્પોર્ટન્ટ નથી ને છે. આપણને બે પગ છે, બેની શું જરૂર છે? એકાદ હોય ન હોય તો ચાલે ને. ઇમ્પોર્ટન્ટ કયો છે? રાઈટ લેફ્ટ કયો છે? એમ અનંતે અનંત ગુણો, પણ સમજાવવામાં આપણને છ લેવામાં આવે. તો સામાન્ય ગુણો અનેક છે, પણ મુખ્યપણે જાણવા યોગ્ય બાકી છે તો બધા સરખા કેપેસિટીથી બધા જ છે. તેમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશત્વ, એ છ ગુણોની વ્યાખ્યા આપણને આમાં શીખડાવવામાં આવે છે. છ એ છ સામાન્ય ગુણો આ જીવના પ્રયોજનને માટે બહુ જ એને મદદગુરૂપ થાય છે. આપણને સુખ જોવે છે, સુખ જોવે છે તો એના માટે કોનો આશ્રય કરવો છે? આત્માનો આશ્રય કરવો છે. પ્રશ્ન થાય, આત્મા છે કે આત્માને બનાવવો છે? તો જે આપણને કોણ હેલ્પફુલ થાય છે? અસ્તિત્વ ગુણ. જ્ઞાની આપણ જ્ઞાની પાસે ગયા કે મારે સુખ જોવે છે, જ્ઞાની આપણને શું ઉપદેશ દીધો? આત્માને જાણજે. તો પ્રશ્ન થયો, આત્મા છે કે મારે બનાવવો છે? તો અસ્તિત્વ ગણે શું કીધું? આત્મા છે. એટલે એક કામ આપણું ઘણું ઓછું થઈ ગયું કે મારે ક્યાંય આત્મા બનાવવો નથી. પછી મારે સુખ જોવે છે, તો સુખ જોવે છે શું થાય? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? સુખ જોવે છે શેમાં આવે? પર્યાય. હવે આત્મા છે તો ખરો, પણ એમાં પર્યાય નહીં થતી હોય તો શું છે? આત્મા છે એટલું તો નક્કી, એટલું હેલ્પફુલ થયું, પણ મારે તો પર્યાય જોવે છે. પણ આત્માઓની અંદર પર્યાય જ ન થતી હોય તો શું થાય? મોટો પ્રોબ્લેમ થશે ને. તેની સામે વસ્તુત્વ ગુણ શું કહે છે કે આત્મામાં કોઈને કોઈ પ્રયોજનભૂત ક્રિયા તો હંમેશા હોય છે. દરેક પદાર્થ આપણે અત્યારના આત્મા ઉપર લઈએ છીએ, બાકી આ સામાન્ય ગુણ કોના માટે છે? બધા માટે, આપણે આપણા પ્રયોજન માટે. તો મારે પર્યાય જોવે છે તો વસ્તુત્વ ગુણ એમ કહે છે કે હંમેશા આત્માની અંદર પર્યાય હોય છે. પર્યાય છે તો સારું થયું, પણ મારી દુઃખની પર્યાય બદલતી નહીં હોય તો? મારે સુખ જોવે છે પણ મારી દુઃખની પર્યાય ક્યારેય ધ્યેય ન પામે, બદલતી ન હોય તો? તો દ્રવ્યત્વ ગુણ શું કહે છે કે પર્યાય બદલે છે. અને ક્યારે બદલે છે? નિરંતર બદલતી હોવાથી દ્રવ્ય ગુણ આપણને હેલ્પફુલ થાય છે કે આ સમયે મિથ્યાત્વ ટાળીને બીજા સમયે સમ્યક દર્શન કરવું હોય તો થઈ શકે છે. તો જો પર્યાય બદલવા માટેનો પણ ગુણ છે, વસ્તુ છે, આત્મા છે, આત્મામાં પર્યાય પણ છે અને આત્માની પર્યાય બદલે પણ છે. દુઃખમાંથી સુખરૂપ થઈ શકે છે, નિરંતર બદલે. પણ આત્માને જાણવો તો છે પણ જણાતો નહીં હોય તો? મારે તો ઘણી ઈચ્છા છે તમને મળવાની, પણ તમે જ મને મળવા નથી માંગતા તો મુશ્કેલી થાય ને. એમ આત્માને મારે તો જાણવો છે પણ આત્મા ન જણાય એવો હોય તો શું થશે? તો કોણ આપણને મદદમાં આવે છે? પ્રમેયત્વ ગુણ એમ કહે છે કે કોઈ પણ પદાર્થ જણાયા વગરનો રહેતો નથી. તો આત્મા પણ કેવો છે? ઇનવિઝિબલ છે ને. આત્મા કેવો છે? અરૂપી છે એટલે ન જણાય એવો છે ને. અરૂપી એટલે કેવો કહેવાય? અરૂપી કહેતા ન જણાય એવો અર્થ નથી. અરૂપી કહેતા સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. બાકી જગતની અંદર એવો કયો પદાર્થ છે ન જણાય? એકી નથી. કેમ ખબર પડે? તો પછી છ કયો છો તો જણાયા વગર કીધા? છ કીધા ને પાછા કે નથી જણાતા એમ પ્રશ્ન ક્યાં આવે? છ પદાર્થ જ્યાં કીધા તો છ પદાર્થ સિદ્ધ તો થઈ ગયા છે. તો પ્રમેયત્વ ગુણ આપણને હેલ્પફુલ થાય છે કે આત્મા ન જણાય એવો છે નહીં. પણ શું થાય? અનંતકાળ વયો ગયો, દુઃખમાં ને દુઃખમાં આત્માથી કઈ ગુણો ઓછા થઈ ગયા છે, સ્કેટર્ડ થઈ ગયા હશે બધા, શું થશે? તો આત્મા કેવો છે? અગુરુ લઘુ, નાનો થયો નથી, એના ગુણ ક્યાંય છૂટા, જેને કહીને આપણે કેવો છે? ઇન્ટેક. ભલે અનંતકાળ સંસારમાં રેખડો, છતાંય આત્મા કેવો છે? એવો ને એવો. જો દરેક ગુણ આપણને આપણા સમ્યક દર્શનમાં કેવું થાય છે, છ સામાન્ય ગુણ પણ સમજે તેનું કામ ઘણું ઓછું થાય. પણ હવે આત્મા મારે જોવો ક્યાં? ક્યાંય દૂરમાં હશે, આકાર કેવો હશે? કે જો તારા શરીર પ્રમાણ છે, તારી ગોઠવાઈ કઈ નથી. પ્રદેશત્વ ગુણ શું કહે છે? એનો આકાર છે અને આકારમાં અત્યારના ક્યાં છે? શરીરની અંદર છે. તો આ રીતે સામાન્ય ગુણ પણ આપણે શીખીએ કે હું છું, આત્મા બનાવવા જવું નથી, એની અંદર પર્યાય થઈ જ રહી છે. મારે ગાડી જોતી હતી તો ગાડી તો છે, પણ ગાડી પાછી કેવી હોય? આઉટ ઓફ ઓર્ડર હોય તો? ના, આઉટ ઓફ ઓર્ડર પણ નથી. પણ એ એન્જિન મૂવ નહીં થતું હોય તો? કે ના, મૂવ પણ થાય છે. પણ અંદરની કી ખોવાઈ ગઈ હશે તો? કી પણ ચાલુ છે, બધું પેટ્રોલ પણ ભરેલું છે, બધું જ છે. હવે શું ચિંતા છે? એમ આત્મા છે, આત્માની અંદર પર્યાય પણ છે, પર્યાય હંમેશા બદલતી રહે છે, આત્મા જણાઈ શકે એવો છે, આત્મા ક્યારે પણ ગુણ વગરનો લઘુ સંસારમાં જવા રખડવા છતાં ક્યારે એના ગુણ જુદા પડ્યા નથી, અને આત્મા પોતાના શરીરમાં જ અત્યારના પોતે બિરાજ આકાર વાળો છે. એમ કરીને આપણને સામાન્ય ગુણ ઉપરથી પણ આપણું કાર્ય આપણે ચોક્કસ કરી શકીએ છીએ તેવો વિશ્વાસ આવે છે. તો તેમાં પહેલા આપણે અસ્તિત્વ ગુણ લઈએ. સૌથી પહેલો અસ્તિત્વ ગુણ શા માટે લીધો? કારણ કે વર્ણન કોનું થઈ શકે? હોય તેનું વર્ણન હોય. જે વસ્તુ નથી જેનું વર્ણન કોણ કરી શકે? આકાશના ફૂલનો કેવો કલર હશે કે મન નથી ખબર, આપણે એમ કહે ને મન નથી ખબર કેવો છે કે ભાઈ જે વસ્તુ જ નથી એનું આગળ વર્ણન થઈ શકે નહીં. એટલે પહેલા શું જ કરે છે, અસ્તિત્વથી વસ્તુને એસ્ટાબ્લિશ કરવી છે આપણે. કે અસ્તિત્વ ગુણ શું સૂચવે છે કે આત્મા છે, જગતની અંદર છયે પદાર્થો છે, આત્મા છે તેમ છયે પદાર્થો છે. શા માટે અસ્તિત્વ ગુણ, કારણ કે દરેકમાં આપણે છે શબ્દ લઈએ છીએ ને, અને ખરેખર વિચારીએ આપણે તો છ છ દ્રવ્યમાં આપણે શું કહીએ છીએ, જીવ નહીં, જીવ પછી છે, પૂદગલ છે, ધર્મ અધર્મ છે, આકાશ છે અને કાળ. બધામાં છે આવે છે કે નથી ક્યાંય આવે છે, બધામાં છે આવે છે કે નહીં. છે પણ શું સૂચવે છે, દરેકનું અસ્તિત્વ હોવા પણે છે. પણ એક વિચારવું કે છે દરેકમાં છે પણ છે, હું છું આવવું જોઈએ. જીવ છે ને, જીવ છું અને પૂદગલ છે. આ તો જીવ નહીં દૂર કાઢી નાખવો છે, પૂદગલ જેમ છે ધર્મ છે એમ જીવ પણ. જીવ છું અને પૂદગલ છે, જીવમાં શું આવવું જોઈએ, છું પણ આવવું જોઈએ. શરીર છે અને આત્માય છે, કે આત્મા છું, આત્મા છું, હું પોતે જીવ છું, હું પોતે આત્મા છું. તો દરેકનું અસ્તિત્વ છે. તો અસ્તિત્વ ગુણની પહેલા માટે એટલે વ્યાખ્યા લીધી કે દરેક દ્રવ્યનું અસ્તિત્વ નક્કી કરી પછી કેવું છે એમાં બીજું એની વાત કરે છે. તો અસ્તિત્વ ગુણને ગુણની વ્યાખ્યામાં ઉતારો. પ્રશ્ન શું છે, ગુણની વ્યાખ્યા કઈ આવી હતી આપણે આગળ, જે દ્રવ્યના પૂરા ભાગમાં તો એની અંદર આ અસ્તિત્વ ગુણની વ્યાખ્યા એપ્લાય કરવાની છે. તો કોઈ બોલી શકશે કેવી રીતે એપ્લાય થાય? છયે દ્રવ્યના પૂરા ભાગમાં એટલે એના દરેકના ક્ષેત્રમાં અને એની દરેક પર્યાયમાં અસ્તિત્વ ગુણ રહે છે. આવી જ રીતે કોઈને આપણે કહીએ જ્ઞાન, જ્ઞાન ગુણને ગુણની વ્યાખ્યામાં ઉતારી શકે કોઈ? અસ્તિત્વ ગુણને જેમ ઉતાર્યો એમ જ્ઞાન ગુણને ગુણની વ્યાખ્યામાં ઉતારવાનો છે. કેવી રીતે ઉતારી શકે? સરસ, વેરી ગુડ. સર્વભાગ એટલે કેટલું? પર્ટિક્યુલર આત્મા લઈ લીધો હવે આપણે. હા, આ કેટલે પૂરો ભાગ એટલે કેટલા પ્રદેશ? અસંખ્ય પ્રદેશ. સરસ. પછી એટલે કઈ કઈ હાલત, કઈ કઈ? ફરીથી, એ તો એક કોમન ધિકાળ ને સર્વ કોઈને માટે ઇઝ કોમન. પર્ટિક્યુલર જ્ઞાન ગુણ લીધો છે એટલે. હા, સર્વ હાલત એટલે કઈ? સર્વ તો કોઈને માટે, શ્રદ્ધામાંય સર્વ હાલત આવે, ચારિત્રમાંય સર્વ. પર્ટિક્યુલર હા, કઈ પણ. ફરીથી જ્ઞાન અજ્ઞાન એટલે કઈ કઈ પર્યાય? મતિ શ્રુત અવધિ મન અને કહેવાય. ફરીથી જો સર, એ વ્યાખ્યા કેવી રીતે બોલે? જે જીવ જ્ઞાન ગુણની વ્યાખ્યા આપણે કરવી છે, જે જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં અને તેની મતિ શ્રુત અવધિ મન અને કેવળ જ્ઞાન એ પર્યાયમાં રહે તેનું નામ જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણની વ્યાખ્યા શું આવે કે જે જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશ, પૂરો ભાગ એટલે જીવના કેટલા પ્રદેશ છે? અસંખ્ય. અને એની સર્વ અવસ્થા કેટલા? કારણ કે પાંચ પર્યાય જ હોય છે, એ સિવાય બીજી તો હોતી નથી. તો મતિ શ્રુત અવધિ મન અને કેવળ એ પર્યાયમાં જે રહે છે તેને જ્ઞાન ગુણ કહેવામાં આવે. એવી રીતે કોઈ ચારિત્રમાં ઉતારી શકે? ચારિત્ર, ચારિત્ર ગુણ કોને કહે છે ગુણની વ્યાખ્યામાં? જે કે પાંચ પર્યાય, મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન ના, કારણ કે જયારે મતિ શ્રુત જ્ઞાન છે ત્યારે જ્ઞાન ગુણ છે ને. જ્ઞાન ગુણ ક્યારે છે? ખાલી કેવળ જ્ઞાન થાય ત્યારે છે કે કોઈ પણ જ્ઞાનની પર્યાય વખતે? ના ના, કે ઓરડાન પૂર્ણ છે ને આ ચાર તો અપૂર્ણ છે, અપૂર્ણ પર્યાય છે ને. તો ચારિત્ર કેવી રીતે ઉતરી શકે? જે જીવ દ્રવ્યના અસંખ્ય પ્રદેશમાં અને એની સર્વ કઈ ચારિત્રની કઈ કઈ પર્યાય છે? પ્રમત પ્રમત 14 ગુણસ્થાન ચારિત્રની પર્યાય કઈ છે? ચારિત્રની સ્થિરતાની કઈ કઈ પર્યાય છે? થોડુંક વધારે ઈ કર્મથી પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન કર્મથી ચારિત્રની કઈ છે? સ્વરૂપ આચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, સકલ ચારિત્ર ને યથાખ્યાત ચારિત્ર. એ ચારિત્રની બધી જ પર્યાયોમાં જે રહે તેનું નામ ચારિત્ર ગુણ કહેવામાં આવે. ચારિત્ર ગુણની પર્યાયો છે અને એ સિવાયની અજ્ઞાનની લઈએ તો કુચારિત્ર, મિથ્યા ચારિત્ર. ચારિત્રની કોઈ પણ પર્યાયમાં એ ચારિત્ર ગુણ રહે છે. હવે આગળ જો કે આવશે થોડું તો અસ્તિત્વ ગુણ છે એ દ્રવ્યના પોતપોતાના પૂરા ભાગમાં, પોતપોતાના એટલે જેનું જે ક્ષેત્ર હોય તેમાં અને એની બધી અવસ્થાઓમાં રહે છે. હવે અસ્તિત્વ ગુણની વ્યાખ્યા. અસ્થિ, અસ્થિ એટલે હોવાપણું અને ત્વ એટલે પણું. અસ્થિ એટલે હોવું અને ત્વ એટલે પણું. અસ્તિત્વ કેટલા દ્રવ્યમાં છે અને અસ્થિકાય કેટલા દ્રવ્યમાં છે? 5 દ્રવ્યમાં છે. તો અસ્તિત્વ ગુણ કોને કે? જે શક્તિના કારણે દ્રવ્યનો કદી અભાવ ન હોય તેને અસ્તિત્વ ગુણ કહે છે. કેમ કે દ્રવ્ય અનાદિ અનંત છે. જો એક એક ગુણ શું છે? એની શક્તિ છે, તાકાત છે, સામર્થ્ય છે. જીવમાં કેટલી શક્તિ છે, સામર્થ્ય કેટલી છે? ક્યારે વીકનેસ લાગે કે નહીં? નહીં લાગે. B12 ઇન્જેક્શન લેવા પડે કે નહીં? અને શક્તિ માટે કહે, અરે તારામાં એટલી શક્તિ, તાકાત, સામર્થ્ય, બળ પડ્યું છે કે એક અસ્તિત્વ ગુણનું સામર્થ્ય કેટલું છે કે આખા દ્રવ્યને અનાદિ અનંત ટકાવી રાખે છે. ભલે પરમાણુનો અસ્તિત્વ ગુણ છે એ કેટલા પ્રદેશી છે? એક પ્રદેશી છે. અને આકાશનો અસ્તિત્વ ગુણ કેટલા પ્રદેશી છે? અનંત પ્રદેશી છે. બેમાંથી સામર્થ કોનું વધારે? અરે અનંત પ્રદેશી. આકાશનો અસ્તિત્વ ગુણ કેટલો ફેલાયેલો છે? અનંત પ્રદેશ. ને પરમાણુનો તો તાકાત વધારે છે ને આકાશના ગુણના. જો આ શક્તિને કોઈ દી ક્ષેત્રની જરૂર નથી. શક્તિ એના સામર્થથી ભરેલું. એને રહેવા માટે મોટું ક્ષેત્ર હોય એટલા માટે તો ક્યારેય આકાર ઉપર જવું નહીં. આ જીવનો આકાર કેવો ગમે તમને, નાનો મોટો? ઋષભદેવ ભગવાનનો તો સિદ્ધ દશામાં કેટલો? 500 ધનુષ છે. એનાથી વધારે કોઈનો છે? બાહુબલી છે 125. અને ઋષભદેવ મહાવીર ભગવાનનો તો 7-8 જ છે. તો સુખ કોને વધારે હશે? વધારે હશે ને આદિનાથ ભગવાનને, બાહુબલી ભગવાનને. તો આકાર ઉપર ક્યારે ન જવો. મારે કોનું કામ છે? મારી શક્તિનું, સામર્થનું, તાકાતનું કામ છે. આકારનું કામ નથી. એક પ્રદેશી અસ્તિત્વ ગુણ હો કે અનંત પ્રદેશી, એ આખા પદાર્થને અનાદિ અનંત ટકાવી રાખે છે. આ અસ્તિત્વ ગુણની તાકાત છે એટલી બધી કે જે શક્તિના કારણે, જે સામર્થના કારણે, જે બળના કારણે દ્રવ્યનો કદી અભાવ ન હોય. કદી કહેતા ભૂતકાળમાં નથી, ક્યારેય વર્તમાનમાં નથી, અને ભવિષ્યમાં પણ ક્યારેય અભાવ થવાનો નથી, તેને અસ્તિત્વ ગુણ કહે છે. અસ્તિત્વ ગુણને કારણે પદાર્થ કેવો છે? કાયમ ટકી રહે છે. કાયમ ટુ બી કયમ, વસ્તુ હંમેશા ટકી રહે છે. અને ટકવાનું બળ, ફોર્સ કોણ આપે છે? અસ્તિત્વ ગુણને કારણે ટકે છે. તો દ્રવ્ય એનાથી કેવું કહેવાય છે? અનાદિ અનંત છે. અસ્તિત્વ ગુણ ઉપરથી પદાર્થને શું નામ આપવામાં આવ્યું છે? સત. અસ્તિત્વ ગુણ ઉપરથી પદાર્થને શું કહેવાય છે? સત આપણે કહીએ છીએ. તો અસ્તિત્વ ગુણ અનાદિ અનંત પદાર્થને ટકાવી રાખે છે. એટલે કાય, કાય એટલે સમૂહ. જેને એક કરતા વધારે પ્રદેશ હોય તેને અસ્થિકાય કહેવાય, અને એવા કાળ સિવાયના પાંચ દ્રવ્યો છે અસ્થિકાય. 94 પ્રશ્ન. આદિનાથ ઋષભદે ભગવાન બિરાજતા હતા ત્યારે આપણે વિદ્યમાન હતા કે નહીં? આપણે થોડી હતા, અહીંયા હતા કે નહીં? આપણે યાદ નથી ક્યાં હતા. ચાર ગતિમાં હવે ક્યાં રહેવું છે? હવે ઋષભદેવ ભગવાન અહીંયા હતા ત્યારે ક્યાં હતા એ ભલે યાદ નથી, પણ હવે જ્યાં ભગવાન છે ત્યાં તો મારે રહેવું છે, એટલું તો નક્કી કરું છું અસ્તિત્વ ગુણથી. ભલે ભૂતકાળમાં ક્યાં હતો એ ભલે ખબર નથી, પણ હવે ભવિષ્યમાં ભગવાન જ્યાં છે ત્યાં તો મારે હવે રહેવું છે. તો આપણામાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે કાળે લોકમાં કોઈ પણ ક્ષેત્રે આપણે વિદ્યમાન હતા. ઈશ્વરે વિશ્વ જગત બનાવ્યું છે ખરું છે કે ના? અસ્તિત્વ ગુણના કારણે વિશ્વ એટલે કે છય દ્રવ્યો, અનંતા, જીવ, પૂદગલ વગેરે છય દ્રવ્યો સ્વયં સિદ્ધ અનાદિ અનંત છે, તેથી તેને કોઈએ બનાવ્યું? આ માનવું બહુ મુશ્કેલ પડે છે. એનું કારણ શું છે? જગત અનાદિનું છે, કોઈ બનાવતા નથી, એને કરતા હડતા નથી, એવું માનવું મુશ્કેલ શા માટે પડે છે? કારણ કે ઈ જો અનાદિ અનંત માને ને તો એના કરતા પણ છૂટી જાય, અને આ જીવને ક્યારેય કરતા પણ છોડવું નથી. આ જીવને શું છે હંમેશા, એને શું થઈ જાય? આપણે કઈ કરીએ ને તો કેવા થઈ જશું? સાહેબ ડલ થઈ જશું, યુઝલેસ થઈ જશું, કોઈ બોલાવશે ને કરશે ને, એને શું રહેવું છે? એક્ટિવ. કરતા પણ આ જીવને અનાદિની ટેવ છે, આજ આ ભાવમાં જ ટેવ છે એમ નથી, કરવા પણાની. અને જો એ અનાદિને જો માને તો એનું કરતા પણ ન રહે. અને એ આ દલીલ સરસ સમયસારમાં અમરચંદાચાર્ય દેવે કીધું છે. બે દલીલ એમાં તો જોકે લીધી છે, એક પ્રદેશની અને એક કાળની. કાળ અપેક્ષા જો વસ્તુને અનાદિ અનંત માનશો પછી એમાં કરવા પણ શું? કોઈ વસ્તુ ન હોય તો ક્રિએટ કરવાનો પ્રશ્ન આવે ને, પણ વસ્તુ તો કેવી છે? અનાદિ અનંત છે, તો કઈ નવું કરવાનું ન રહે. અને વસ્તુના નિયત પ્રદેશો છે નિશ્ચિત, એમાં પણ બે ચાર પ્રદેશ ઓછા વત્તા કરવાનું રહેતું નથી. એટલે આ જીવને શું થાય છે? ક્યાંય કરવા પણ ન રહે તો એને એમ થાય છે હું આખદી કરશું આપણે. એટલે કરતા બુદ્ધિ એ આ જીવને આ માનવા દેતું નથી. એને શું થયા કરે છે? જગતના પદાર્થો તો કેવા છે? બધા ઇનએક્ટિવ છે, ડલ છે બધા. જાણે હું જ એકલો કરતા પાવરફુલ માણસ એવો છું કે આખા બધાનું કરી નાખું, એને એમ થાય છે. અરે ભાઈ, જેટલી શક્તિ તારામાં છે અનાદિ અનંત ટકવાની, એટલી શક્તિ કોનામાં છે? નાનો પૂદગલ પરમાણુ પણ તારી જેટલા અસ્તિત્વની શક્તિ ધરાવે છે. એમ ન માનવું કે મારામાં એકલામાં જ શક્તિ છે આપણી જેવા. એટલા માટે તો ગુરુદેવ શીખે ને, આ ચૈતન્ય ઈશ્વર છે એમ જડ પણ જડેશ્વર છે, એના પણ એનું કાર્ય કરવાની તાકાત છે. જેમ જગતમાં કે ઈશ્વર નોટ અંડર એસ્ટિમેટ એની વન, એમ જગતનો કોઈ પણ પદાર્થ અંડર એસ્ટિમેટ કરવા જેવો નથી. દરેકમાં પોતપોતાની પૂર્ણ શક્તિ ભરેલું છે. તો એટલું જો પોતે માનશે, આ આખું વિશ્વ અનાદિ અનંત રહેનારું છે, મારું કર્યું કઈ થવાનું નથી, એવો જો સ્વીકાર આવશે તો કરતા પણ એને છૂટશે. પણ જીવને કરતાપણાનું એક એવું અભિમાન થયું છે એટલે આ માનવા દેતું નથી. એને એમ જ થાય છે હું કરું તો થાય, સ્વયં સિદ્ધપણું એને કોઈ દી સ્વીકારવામાં જ આવતું નથી. સ્વયં સિદ્ધપણું જો સ્વીકારે તો એનું કરતાપણું રહેતું જ નથી. અને એટલા માટે છઠ્ઠી ગાથા શરૂ કરી એમાં સૌથી પહેલા આચાર્યે શું સિદ્ધ કર્યું? જે અનાદિ છે, અનંત છે ને વર્તમાનમાં નિત્ય ઉદ્યોતરૂપ છે, સ્વયં સિદ્ધ એમાં શબ્દ વાપર્યો છે છઠ્ઠી ગાથામાં. કારણ કે જ્ઞાયકપણું દેખાડવું છે, અને જ્ઞાયકપણું છે એનો અર્થ કે તું એનો કરતા નથી. તો કરતા પણ સ્વયં સિદ્ધ દરેક વસ્તુ એને એમ થાય છે, પણ કોઈના કર્યા વગર કાર્ય થાય કઈ? કોક તો કરતા જોયો ને, ફરીથી કરતા તો જોવે, કાર્ય હોય તો એનો કરતા તો જોઈએ જ કઈ. કરતા છે દરેક દ્રવ્ય પોતાની પર્યાયનો કરતા છે. તું કરતા છે એમ ક્યાં માથે ઓઢી લે છે? તું તારી પરિણતિનો કરતા છે. પૂતગલ પૂતગલની પરિણતિ જ્યાં જ્યાં કાર્ય થાય ત્યાં ત્યાં કરતા તો હોય, પણ એ કરતા કોણ હોય? તે જ પદાર્થ હોય કે બીજો પદાર્થ હોય? આને તો શું છે, મારે બીજાનું કરવા જવું છે તો એમ નથી. જગતના દરેક પદાર્થો પોતાની પરિણતિના કરતા છે અને દરેક પદાર્થ પોતે સ્વયંસિદ્ધ હોવાથી અનાદિ અનંત છે. છન્નું, કોઈ જગતની રક્ષા કરે છે? તો કે ના, દરેક વસ્તુ પોતાની અનંત શક્તિથી સ્વયં રક્ષિત છે. કોઈને પ્રોટેક્શનની જરૂર જ નથી. પોતાના અનંત ગુણોથી, જેને કહે ને કિલ્લામાં, પોતે સ્વયં રક્ષિત વસ્તુ છે અને બીજાની કોઈની જરૂર નથી. દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ હોવાથી પોતાની રક્ષા એટલે હયાતી માટે બીજા કોઈની જરૂર નથી. કોઈ બનાવનાર પણ નથી, કોઈ એનો રક્ષક પણ નથી. પણ આપણો રક્ષક હોય તો આપણે બચી શકીએ ને? કોઈ પ્રોટેક્શન કરે તો, કોઈ આપણી રક્ષા કરે તો ટકી શકીએ કે નહીં? વધારે એટેક આવ્યો ને જલ્દી ડોક્ટરની ટ્રીટમેન્ટ મળે તો આપણે બચી જઈએ ને? ડોક્ટર મોડો આવે તો મરી જઈએ છે ને? શું થાય છે, હા કે ના? આયુષ તો પૂરું થાય એટલું, ચલો મરે નહીં, પણ આ તો આયુષ એટલું તો વાસ્તા છે. આપ ભલે એટલું તો સાચું ને, ડોક્ટર નો આવે તો શરીર છૂટી જાય, ડોક્ટર જો વહેલો આવે તો એટલું બચી જાય ને, એટલું તો સાચું ને? તો પછી ડોક્ટર ન બોલાવો એટેક આવે ત્યારે શું કરવું? આમાં કઈ બે માંથી એક કઈ કે તારું આયુષ હશે તો સેજે એવો યોગ બન્યા વિના રહેશે નહીં, અને તારો આયુષ ટકવાનો નથી તો સામે ગમે એટલું તું કરીશ, 24 કલાક ડોક્ટરના અંડર ઓબ્ઝર્વેશનમાં રહીશ તો પણ શું છે? 24 કલાક એના ઓબ્ઝર્વેશનમાં રહે, મોનિટરમાં તું તારે ભલે ડોક્ટર જોઈએ રાખે પલ્સ ને બધું, આયુષ પૂરું થવાનું છે તો કોઈ બચાવવાનું નથી, અને આયુષ છે તો કોઈ મારવાનું નથી. એ જગતનો ક્રમ, એમાં નિયમિત રૂપે ડોક્ટર હોય જુદી વાત છે, પણ નિયમ કોણ છે? આયુષને આધીન છે. નિયમ આયુષનો છે, નિયમિત ડોક્ટરનું હોવું ન હોવું હોઈ શકે છે, પણ આપણે હંમેશા ક્યાં દોડીએ છીએ? નિયમિત તરફ આપણું જાય છે, નિયમ તરફ આપણું લક્ષ ક્યાંય નથી જતું, ઉપાદાન તરફ. એમ અહીંયા કહે છે જગતમાં કોઈ ઉત્પન્ન કરનાર નથી. આ તો એક ઓલા કરતા નો કર્મ કરતા દ્રવ્ય કર્મ છે, બાકી ખરેખર તો જીવની આ શરીરમાં રહેવાની યોગ્યતા એ ઉપાદાન છે. આયુષ કર્મ નિયમથી નિમિત્ત રૂપ છે, ઓલું નો કર્મ બાહ્ય નિમિત્ત રૂપે છે, બહિરંગ નિમિત્ત. કોણ નહીં, આયુષ જીવની અહીંયા રહેવાની યોગ્યતા પૂરી થાય છે અને આયુષ કર્મ ત્યાં ખરવાનો, બેનો સંબંધ છે નિમિત્ત નિમિત્ત, કે ભાઈ હું અહીંથી જાઉં છું ને છતાં મારું આયુષ અહીંયા હતું એવું તો હોતું નથી. તો અહીંયા જગતને કોઈએ ઈશ્વરે બનાવ્યું નથી, કોઈ એની રક્ષા પણ નથી કરતું અને એનો કોઈ નાશ કરે એવું પણ બનતું નથી. 97મો પ્રશ્ન છે, કોઈ જગતનો સંહાર નાશ કરે છે કે નહીં? તેના અસ્તિત્વ ગુણને કારણે કોઈ દ્રવ્યનો કદી નાશ થતો નથી, પણ દ્રવ્યત્વ ગુણના કારણે દરેક દ્રવ્ય પોતે જ ફરીથી, દ્રવ્યત્વ ગુણના કારણે એ આગળ આવશે, દ્રવ્યત્વ ગુણ, દરેક દ્રવ્ય પોતે જ એક અને ક્યારે સદાય પોતાના નવા નવા પર્યાયો અવસ્થાઓ ઉત્પન્ન કરે છે. નવી પર્યાય ઉત્પન્ન થાય છે, પણ દ્રવ્ય ક્યારે ઉત્પન્ન થાય કે નાશ થાય એવું બનતું નથી. પર્યાયનો ઉત્પાદ વય થાય છે, પણ વસ્તુ તો કાયમ ટકે છે અને પોતે જ પોતાની પૂર્વ અવસ્થાઓનો નાશ કરે છે, અર્થાત નિરંતર બદલે છે અને દ્રવ્ય પણ નિત્ય ટકી રહે છે. વસ્તુની વ્યાખ્યા કરી હોય તો શું કહેવાય? ટકીને બદલે છે. આ બે જીવોને મૂંઝવણ લાગે કે એક બાજુ ટકવા પણું કે એક બાજુ બદલવા પણું થયો, પણ જગતમાં બધે જ આમ આપણે વિચાર કરીએ છીએ. કોઈ દરજીને સોનું અથવા દરજીને કપડું આપીએ, અહીંયા જોકે રેડીમેડ વધારે હશે, કપડું આપીએ છીએ પછી કાપવા માંડે છે પછી આપણને દુઃખ થાય ને, આ મારું કપડું હાવ ગયું, શર્ટ બનાવીને આપે છે તો શું થાય, મારું કપડું ગયું એમ કરીએ છીએ તો શું થાય, સોનીને સોનું આપ્યું લગડી આપી અને એમાંથી હાર બનાવીને આપે છે, આપણે રોવા બેસે ને મારી લગડી ગઈ, ત્યાં કેમ વિશ્વાસ છે કે જે લગડી હતી તે જ અત્યારના હાર રૂપે પડમી છે, સોનું તો બે માર્યું છે, જે મેં દરજીને કપડું આપ્યું તો એ જ કપડું અત્યારના શર્ટ રૂપે જબ્બા રૂપે પણમન થયું છે, કપડું ક્યાંય નથી ગયું, ત્યાં આકાર બદલવા છતાં આપણને વિશ્વાસ છે કે એ જ કપડું અત્યારના હવે આ રૂપે શર્ટ રૂપે ને એના રૂપે પણમે છે, એમ દરેક વસ્તુ પોતે ટકે છે અને એની પર્યાયમાં તેનો ફેરફાર થાય છે, એ જૈન દર્શનનો સિદ્ધાંત આપણે જગતમાં ક્યાંય પણ એપ્લાય કરી શકીએ છીએ, અને એ તો હવે વિજ્ઞાન પણ તે વાતને સ્વીકારે છે કે દરેક વસ્તુ ટકીને બદલે છે, એ તાતો દ્રષ્ટાંત પૂરતું છે. ચાલો 98મો પ્રશ્ન, આ ઉપરથી સિદ્ધાંત શું સમજો, અત્યારના આપણે સબ્જેક્ટમાં નથી, બાકી ખરેખર દરેક ગુણનું એકબીજામાં રૂપ હોય છે, અસ્તિત્વ ગુણ પણ એક પદાર્થ તરીકે અસ્તિત્વ ને જ્ઞાન એકમાં જ છે ને, બેના લક્ષણ જુદા છે, બેનું કાર્ય જુદું, બાકી એક જ પદાર્થ તરીકે એક વસ્તુ તરીકે તો એક જ પદાર્થમાં છે, અસ્તિત્વ પણ ત્યાં છે અને જીવમાં જ્ઞાન પણ ત્યાં જ છે, અને છતાં બીજી રીતે વિચારવું હોય તો જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ છે, જ્ઞાનનું ટકવું અસ્તિત્વ ગુણ એમાં નિમિત્ત છે, જ્ઞાનનું ટકવું જ્ઞાનથી છે, અસ્તિત્વ એમાં નિમિત્ત રૂપે, બાકી એક જ પદાર્થ તરીકે લઈએ અત્યારના તો આપણે સામાન્ય બે પદાર્થની જુદાઈની વાત છે, તો જીવ જ્ઞાન ટકે છે, જીવ ટકે છે, બધું અસ્તિત્વને કારણે ટકે છે, એમ અત્યારના તો આપણે વાત ચાલે છે. એટલે એવું જ થયું છે ને કે એનો એક એક એનો ભાગ હતો, એ ભાગને પકડી લીધો, વસ્તુ હતી ટકીને બદલતી હતી, એની બદલે શું થઈ ગયું, વસ્તુ કાયમ બદલા કરે છે, એના એક જ ધર્મને સર્વથા પકડી લીધો, તો વસ્તુ કેવી લાગી, ક્ષણે ક્ષણે બદલાય છે, નવી નવી ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે, એવું એને થઈ ગયું. વેદાંત વાળે શું કર્યું, વસ્તુના નિત્ય ધર્મને પકડી લીધો અને આવણે એક અનિત્યપણા અને ધર્મ પકડી, જુદા જુદા અંગને પકડી, શર્ટ આવ્યું તો એમાં શું જાણે, એક જણે આ બધું બાંય પકડે ને એક કોલર પકડે, શું થાય પછી, કપડું ફાટી જાય, કોઈના હાથમાં કાંઈ આવતું નથી, એમ વસ્તુના એક ધર્મને પકડે છે તો આખી વસ્તુ છૂટી જાય. બસ ઈ હવે એટલી વાત આપણે કોના માટે રાખવી પડશે, જેટલાથી આપણામાં ખ્યાલ આવે એટલી વાત આપણે સ્વીકારી લેવી, બાકી તો ઘણી વાત અને ગુરુદેવજીએ પણ એ વાત ઘણી વાર લીધી છે કે આ બધી વાતમાં કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે, કારણ કે એક ગુણ પણ પોતે કેવો છે, પોતાના ભાવથી સ્વતંત્ર છે, એક ગુણ બીજા ગુણ ઉપર પરાધીન નથી, તો જ્ઞાનમાં અસ્તિત્વનું રૂપ સિદ્ધ થઈ શકે છે, પણ અસ્તિત્વમાં જ્ઞાનનું કેવું રૂપ, એ બધી વસ્તુ તો કેવી છે, કેવડી ગમે છે, શ્રુત જ્ઞાનમાં એવી બધી વાતો આવી જાય તો શ્રુત જ્ઞાન જ પૂર્ણ જ્ઞાન થઈ જશે, માટે એટલા માટે આપણા જ્ઞાનમાં અથવા શાસ્ત્રમાં જેટલી મર્યાદામાં લખ્યું છે તેટલી મર્યાદાથી આપણે સ્વીકારીએ છીએ. હવે આઈ થિંક ટાઈમ થઈ ગયો છે 98 અને 99 પ્રશ્નો પછી.